તારીખ 7/2/1989 પૂજ્ય ગુરુદેવ શ્રીના વચનામૃત બોલ નંબર 96 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 83
ઇન્દ્રમાં પર્યાય છે તો પછી પર્યાય નું કરવામાં આવે છે. પ્રશ્ન છે, દ્રવમાં પર્યાય નથી. દ્રવ શબ્દ બે અર્થમાં વપરાય છે. એક દ્રવ સ્વભાવ પદાર્થનો ધ્રુવ અંશ છે, એને પણ દ્રવ કહે છે. મોટો અંશ ગણીને અને દ્રવરૂપ પર્યાય સમેત આખો પદાર્થ છે એને પણ દ્રવ કહેવામાં આવે છે. જેમ કે આકાશ ઉદ્ગલ દ્રવ, જીવ દ્રવ, ધર્માસ્તિકાય દ્રવ, છ દ્રવ, એમાં છ દ્રવની છ દ્રવ દ્રવ ગુણ અને પર્યાય સહિત એ રીતે ત્યાં દ્રવ્યનો પ્રયોગ છે. તો દ્રવમાં પર્યાય નથી એવું પણ કથન આવે છે અને દ્રવ પર્યાય વિનાનું હોય નહીં, ત્રણેય કાળે દ્રવ પર્યાય વિનાનું હોય નહીં એમ પણ કથન આવે છે. માત્ર શબ્દો જુઓ તો તદ્દન વિરુદ્ધ વાત છે. એક કથન એવું છે કે ત્રણેય કાળે પર્યાય વગર દ્રવ હોય શકે, તો એક કથન એવું છે કે ત્રણ કાળમાં દ્રવને વિશે પર્યાય નથી. તો જ્યાં દ્રવને વિશે પર્યાય નથી ત્યાં ધ્રુવ અંશની વાત છે. જ્યાં ત્રણેય કાળે પર્યાય વિનાનું દ્રવ છે જ નહીં એમ કહેવું છે ત્યાં આખા પદાર્થની વાત છે. બંને વાત સિદ્ધાંતિક રીતે બરાબર છે અને બંને વચ્ચે કાંઈ પણ વિરોધ નથી, અવરોધ વાત છે. તેવું જ પ્રદેશોના વિષયમાં છે. દ્રવ્યના પ્રદેશ જુદા અને પર્યાયના પ્રદેશ જુદા એમ કહેવા માંગે છે. ત્યાં ધ્રુવ અંશ અને પર્યાય અંશની જુદી જુદી વાત લીધી છે અને જ્યાં દ્રવ છે ત્યાં જ પર્યાય છે એક પ્રદેશે છે એ વાત આખા પદાર્થની છે. દ્રવના પ્રદેશ અને પર્યાયના પ્રદેશ એક સત્તા હોવાથી બંને એક જ જગ્યાએ છે. દ્રવ દ્રષ્ટિ પ્રકાશ માટે પછી બીજાનો તો ક્યાં સવાલ કરો. જ્યાં દ્રવ પર્યાયની ભિન્નતાની ઘણી વાર ચાલી છે ત્યાં પણ આ વાત ચાલી છે. પર્યાય ત્રિકાળી દ્રવ્ય છે સર્વથા દ્રવ્ય સ્વભાવ લો ધ્રુવ પ્રમાણ મેં અભિન્નતા કહેને મેં આતી હૈ પ્રમાણ નો વિષય ચાલે છે ત્યાં દ્રવ્ય ને પર્યાય અભિન્ન છે એમ પણ કહેવામાં આવે છે લેકિન પ્રમાણ નિશ્ચય નહીં કો જૂઠા કરતે નહીં કહેતા હૈ જે દ્રવ્યની પર્યાયની ભિન્નતા છે એને જૂઠું ઠરાવીને કહેતા નથી પ્રમાણ પોતાની દ્રષ્ટિથી વાત કરે છે નિશ્ચયને પોતાની દ્રષ્ટિથી વાત કરે છે નિશ્ચય છે તો પર્યાય સર્વથા ભિન્ન હૈ નિશ્ચયથી ધ્રુવથી ધ્રુવ સ્વરૂપ જે નિશ્ચય સ્વરૂપ એનાથી તો પર્યાય સર્વથા જુદી છે કેમ કે બંનેનો સ્વભાવ જુદો છે એક નિત્ય છે એક અનિત્ય છે એક શક્તિરૂપ છે એક વ્યક્તિરૂપ છે એક વેદક વેદનરૂપ છે એક અવેદનરૂપ છે હવે સ્થાપન આટલું જોર મેળ્યા પછી નિશ્ચય છે તો પર્યાય સર્વથા ભિન્ન હૈ પ્રદેશ એક હોને સે પ્રમાણ કો અભિન્ન કહેતા હૈ પર્યાયના પ્રદેશ એક હોવાથી પ્રમાણ તેને અભિન્ન કહે છે ઠીક આ શું કહે છે સાહેબ દ્રવ્યને પર્યાયના પ્રદેશ એક છે પ્રમાણ અભિન્ન હિ કહેતા હૈ એસા નહીં હૈ ભિન્ન અભિન્ન દોનો વાત કરતા હૈ ભિન્ન ભિન્ન બે ની વાત કરતા હું માતા
દ્રવ્યને પર્યાયના પ્રદેશ એક છે એમ કે માનવા જુદા છે
હા સોગાની જેનો વસ્તુ ને 65 નંબરમાં બોલ છે
એક છે એમ કે
એમ જે ચોખોટ કરે છે કેમ કે અહીંયા આપણે જે બોલ ચાલે છે એ પણ દ્રવ્યનું પર્યાય અને પ્રમાણ નિશ્ચય લેવાનો વિષય ચાલશે તો ફોગાનીજી 265 નંબરના બોર્ડમાં એમ કહે છે કે પર્યાય ત્રિકાળી દ્રવ્ય છે સર્વથા હિ ભિન્ન હૈ ત્રિકાળી આપણે કાંસ કર્યો છે પણ દ્રવ્ય છે સર્વથા હિ ભિન્ન હૈ તો દ્રવ્ય છે દ્રવ્ય સ્વભાવ લેતા હતા બધી જગ્યાએ તો અહીંયા ગુરુદેવ પણ એવો જ ઉત્તર આપ્યો છે કે દ્રવ્યમાં પર્યાય નથી તો પછી પર્યાયને કેમ ગણ કરવામાં આવે છે એવો પ્રશ્ન કર્યો ત્યારે ઉત્તર આપ્યું કે દ્રવ્યમાં અર્થા તેના ધ્રુવ અંશમાં પર્યાય નથી સમજો ત્રિકાળી ધ્રુવ અંશ છે એમાં પર્યાય નથી એટલે દ્રવ્યમાં પર્યાય નથી એમ દ્રવ્ય અર્થાત ધ્રુવ અંશ આમ લેવું પણ તેનો જે વર્તમાન પ્રગટ પરિણામતા અંશ તે અપેક્ષાએ તો તેમાં પર્યાય છે એટલે પ્રમાણના વિષયમાં પર્યાય નથી એમ કહેવાનો અર્થ ભાવાર્થ નથી અહીંયા એમ કહ્યું કે પ્રમાણ મેં અભિન્નતા કહેને મેં આતી હૈ ત્રિકાળી દ્રવ્ય છે પર્યાય સર્વથા ભિન્ન હૈ એમ નિશ્ચય છે કીધું તો કે પ્રમાણ થી તો પ્રમાણ મેં અભિન્નતા કહેને મેં આતી હૈ લેકિન પ્રમાણ નિશ્ચય ને કો જૂઠા કરકે નહીં કહેતા હૈ નિશ્ચય ને જૂઠો ઠરાવતો નથી એટલે કે નિશ્ચય લક્ષ્યમાં રાખીને પ્રમાણની વાત ચાલે છે નિશ્ચય છે તો પર્યાય સર્વથા ભિન્ન હૈ એ ધ્રુવ અંશથી વાત લીધી ધ્રુવ અંશથી જે નિશ્ચયનો વિષય છે એનાથી પર્યાય સર્વથા ભિન્ન હૈ હવે એટલું સ્થાપ્યા પછી એક પ્રદેશ સ્થાપે છે કે પ્રદેશ એક હોને સે પ્રમાણ ઉનકો અભિન્ન કહેતા હૈ બંનેનું ક્ષેત્ર એક હોવાથી બંનેના દ્રવ્ય પર્યાયના પ્રદેશો ધ્રુવના પ્રદેશો પર્યાયના પ્રદેશો પ્રદેશો એક હોવાથી પ્રમાણ તેને અભિન્ન કહે છે પ્રમાણથી અભિન્ન કહેવાનું કારણ શું શામાં તો પ્રમાણ દ્રવ્ય પર્યાયને એટલે ધ્રુવંશને અને પર્યાયને અભિન્ન કહે છે. એના પ્રદેશો એક છે, માટે એની સત્તા એક છે. માટે
ગુરુદેવ એમ કે છે કે જેટલા ક્ષેત્રમાંથી રાગ ઉઠે છે એટલા પ્રદેશ દ્રવ્યથી ભિન્ન પર્યાય
છે. એમ એટલી તો વાત ચાલી કે બે રીતે કથન આવે છે, પ્રદેશને છોડીને પણ બે રીતે કથન આવે છે. કે એક કથન એવું આવે છે પ્રવચન સારમાં કે પર્યાય વિનાનું દ્રવ કદી હોય શકે નહીં. ત્રણેય કાળે પર્યાય વિનાનું દ્રવ કદી
હોય શકે નહીં.
તો ત્યાં પ્રમાણના વિષયની વાત ચાલે છે. દ્રવ એટલે પ્રમાણનો વિષય, ઉદ્ગળ દ્રવ, આકાશ દ્રવ, ધર્માસ્તિક દ્રવ, કાળાનું દ્રવ કેમ લઈ લેવું. હવે દ્રવનો અર્થ, દ્રવ અર્થાંત ધ્રુવ અંશ અહીંયા જે અર્થ કર્યો છે
ત્રિકાળી દ્રવ્ય,
તો એના માટે કથન એમ આવે કે ત્રણેય કાળે એ દ્રવ્યથી પર્યાય, પર્યાયને દ્રવ્યમાં ભિન્નતા છે, એ પર્યાય જ્ઞાન ત્રણેય કાળે છે. એ નિશ્ચય ધ્રુવ અંશ જે છે જેને દ્રવ કહેવામાં આવે છે, દ્રવ સ્વભાવ કહેવામાં આવે છે, એમાં હું પણ સ્થાપે છે, આપે છે ભલે પર્યાય, તો એમાં હું પણ સ્થાપનાર ભાવ એમ વ્યક્ત કરે છે કે આટલો ને આવડ હું છું, ખુદ પર્યાય પર છે. મારાથી પર્યાય સર્વથા ભિન્ન છે, પરદ્રવ્ય ભિન્ન છે એમ પર્યાય ભિન્ન છે.
પર્યાય એમ કહે છે,
પર્યાય એમ કહે છે,
પર્યાય એમ કે છે કે દ્રવ્ય થી હું ભિન્ન છું.
ના, દ્રવ્યથી હું ભિન્ન છું એમ નહીં, હું જ દ્રવ સ્વરૂપે છું.
પર્યાય એમ કે,
હા, પર્યાય એમ કે છે કે હું તો દ્રવ્ય સ્વરૂપે છું. પર્યાય અંશ ભિન્ન છે, દ્રવ સ્વરૂપે હું છું, મારાથી પર્યાય અંશ ભિન્ન છે. પર દ્રવ્યમ પર ભાવમ વ્યયમ ઇતિ.
પર્યાય એમ કે છે કે મારાથી પર્યાય સર્વથા ભિન્ન છે.
નહીં, પર્યાય એમ કે છે કે હું તો દ્રવ સ્વરૂપે છું તેથી મારાથી પર્યાય ભિન્ન છે.
પર્યાય એમ કે છે કે હું દ્રવ્ય સ્વરૂપ છું તેથી મારાથી પર્યાય ભિન્ન છે. એટલે પર્યાય એમ કે છે ને કે હું પર્યાય મારાથી ભિન્ન છે.
પર્યાય દ્રવ્યમાં હું પણ કરે છે, હું ભાવ કરે છે, હું ભાવ કરવાની એના ઉપર ફરજ નાખી છે. પણ પોતાનું સ્વસ્વરૂપપણું, પોતાનું સર્વસ્વપણું, પોતાનું નિશ્ચય સ્વરૂપ ત્રિકાળી દ્રવ્ય સ્વરૂપ છે એટલું જ છે. પણ એટલું છે એવો ભાવ કરવાનો વિભાગ પર્યાય અંશમાં જાય છે. એ ડિવિઝન પર્યાય અંશનો છે. એમ એટલો ભાગ પાડી દીધો બસ.
ત્યારે
એને અભેદ ભક્તિ કહેવામાં આવે છે, ત્યારે એને તન્મય પણ કહેવામાં આવે છે, ત્યારે એને દ્રવ્ય સાથે એકતા કરી એમ કહેવામાં આવે છે. ભલે પર્યાય પર્યાય રહે છે, દ્રવ દ્રવ રહે છે, તો પણ ભાવે એકતા કરે એમ કહેવામાં આવે છે. અને એવી એકતા થયા વિના રાગાદીથી અને શરીરાદી સંયોગથી એકત્વ કદી કોઈનું છૂટી શકતું નથી. આ સિદ્ધાંત છે.
એટલા માટે નિર્મળ પર્યાયને દ્રવ્ય રૂપ કહેવા છતાં પણ ભીમ છે એમ કે
ભીમ છે એમ કહેવાય છે. એની પાછળ પરમાર્થ છે,
એની પાછળ આ
પરમાર્થ છે.
પરમાર્થ,
પરમાર્થ છે. ભાવમાં એ દ્રવ્ય ભાવનો આવિર્ભાવ કરે છે. પર્યાય તો પર્યાય રૂપે કરે છે, પણ પોતાના ભાવમાં હું દ્રવ સ્વરૂપે છું એવું અહમ પુરુષ દ્રવ ભાવ ધારણ કરે છે. પર્યાયમાં એક ધર્મ છે, સ્વદ્રવ હો કે પરદ્રવ હો, જેમાં એ તન્મયતા કરે, જેનું એ અવલંબન લે, તદાકાર તદરૂપ થઈ જાય છે. ભાવ રહેશે તો પર્યાય પર્યાય રૂપે, પણ ભાવથી તદરૂપ થઈ જાય છે એકદમ. એમ જે ચિત્ત સ્વભાવ છે એમાં હું ચિત્ત સ્વભાવે છું એવા ભાવમાં પોતે તદરૂપ થઈ જાય છે ભાવથી. એનો સ્વભાવ છે, શુભ વખતે અશુભ, શુભ અને અશુભ વખતે અશુભ રૂપે થતો જે અનુભવ કરવામાં આવે છે. જયારે બહુ કડવું દ્રવ્ય ખાલી જીવીને આવે છે ને, તો એને એમ થાય કે આખો આત્મા જાણે કડવો થઈ ગયો, એટલું બધું કડવું લાગે, એટલું બધું કડવું લાગે કે આખો આત્મા કડવો કડવો થઈ ગયો એને લાગે. તો શું છે કે એને અવલંબન દઈ દીધું એ સ્વાદ, ઉદગળના સ્વાદ, ઉદગળનો સ્વાદ હરણ મુજબ હતો આત્માને. દ્રવ્યથી ક્ષેત્રથી કાળથી ભાવથી તદ્દન નહીં છે, પણ પર્યાય એવો ભાવ છે કે જેને અવલંબે તદરૂપ ભાવ ધારણ કરે છે. તો જો પર્યાયનો એવો સ્વભાવ છે કે જેને અવલંબે તદરૂપ ભાવ ધારણ કરે, તો ત્રિકાળ પરમાત્માને અવલંબે એટલે પરમાત્મા ભાવ ધારણ કરે, બસ આ વિજ્ઞાન છે. પણ અહીંયા જે જોર દેવું છે કે સર્વથા પર્યાયનું ભિન્નપણું છે, તો એમ કહે છે કે લેકિન એકાંત ભિન્ન હૈ એસા જોર દિયે બિના, આ શું અપેક્ષા છે. લેકિન એકાંત ભિન્ન હૈ એસા જોર દિયે બિના પર્યાય સે દ્રષ્ટિ ઉઠેગી નહીં. માત્ર પર્યાય અંશમાં આખે આખું પોતાનું સ્વરૂપ અવધારણ કર્યું છે એટલો ને એવડો એક સમયની પર્યાયમાં આખે આખો માનીને પકડાણો છે, એને અહીંયાથી ખસેડવા માટે જોર શીખવવું પડે છે કે એકાંત ભિન્ન હૈ એસા જોર દિયે બિના પર્યાય મેં દ્રષ્ટિ ઉઠેગી નહીં. એ સમ્યક એકાંત છે, એવું જે એકાંત કરવું તે સમ્યક એકાંત છે. પણ પ્રમાણની અપેક્ષાથી દ્રવ ને પર્યાય એક ક્ષેત્રમાં અને સદાય સાથે રહેનારા એક પદાર્થના ભાવો છે એ વાતનું સંતુલન ગુમાવ્યા વિના જ્ઞાનના ખૂણામાં એક બાજુ રાખીને જોર દેવામાં આવે છે. મૃત્યુ કા બાજા તાવ સે છૂટતા હૈ, મોત ને બાજો તો તાવ થી પતે, એક માણસ જાણે છે કે આ મારું જે લેણું છે એ પૂરું લેવાનું નથી, એની વૃત્તિ ઓછી લેવાની છે. તો 1500 લેણા હોય તો એમ કે ના ના 2500 લેણા છે, મારા ધંપડે તો 2500 નીકળે છે. એટલું કહે કે મારા ધંપડે 2500 નીકળે છે, મારે તો એટલા દેવા નથી, ભાઈ તારે ઓછા દેવાય, થોડા ઓછા દેવા, 100 રૂપિયા ઓછા દેવા છે, 200 ઓછા દેવા છે, નહીં નહીં મારે તો ખાસા 1500 દેવા છે, એટલા બધા નો ચાલે, એટલા બધા નો ચાલે એમ કરતા કરતા આ પાડી દીધી, કેટલા એવા એને પૂરેપૂરા આવી ગયા. એમ મોત ને બાજે તો તાવ થી પતે, આ એક કામ કરવાની પ્રેક્ટિકલ પદ્ધતિ છે. મૃત્યુ કા બાજા તાવ સે છૂટતા હૈ એસે પરિણામ મેરે સે સર્વથા ભિન્ન હૈ એસા જોર દેને પર દ્રષ્ટિ તભી પરિણામ સે છૂટતી હૈ, નહીતર જે પરિણામમાં આખું અસ્તિત્વ સ્થાપી દીધું છે એ છૂટતું નથી. અનાદિથી એટલું બધું દ્રઢ કરેલું છે કે એને છોડવું બહુ મુશ્કેલ પડે છે, પરિણામનું વિકલ્પ છોડવું એ ઘણું મુશ્કેલ છે. ધર્મના ક્ષેત્રમાં આવીને પણ પરિણામનું એકત્વ થવાના ઘણા પ્રકાર છે. કેમ કે પ્રયોજન પર્યાય વિષયક છે. પર્યાયમાં દુઃખ ટાળવું છે ને સુખ જોઈએ છે, પર્યાયમાં દોષ ટાળવો છે ને ગુણ પ્રગટ કરવો છે, પર્યાયમાં વિવેક કરવો છે, પર્યાયમાં પુરુષાર્થ કરવો છે, પર્યાયમાં સ્વસંવેદન કરવું છે, પર્યાયમાં સંયમ દર્શન કરવું છે. આમ અનેક પ્રકારે પર્યાય સંબંધિત પ્રયોજન છે જીવને. અને અનાદિનો પર્યાયમાં એકત્વ કરી રાખ્યો છે, પર્યાયનું કર્તૃત્વ કરી રાખ્યો છે. ત્યારે એ ઉપદેશ લેવા જતા અને બોધ પામવા જતા ક્યાંક પર્યાયનું એકત્વ તીવ્ર થઈ જાય તો ડબલ મુશ્કેલી, દ્રવ્ય દ્રષ્ટિથી ઓર દૂર જાય. ऐसी परिस्थिति में ये इस जो शैली है द्रव्य दृष्टि, ये बहुत बड़ी बात है.
कितना वो बोल छे जेल भाई
पहले मैं जो 265 में मैंने मृत्यु में बाजे में ताव तो छूटे छे
269 છે.
પરમાર્થ ઉદ્દેશ્ય, ઉદ્દેશ્ય ક્યાં પરમાત્મા છે, એ તો પરમાત્મા. જ્યાં દ્રવ્યાનુલોક અનુસાર વસ્તુના બંધારણમાં ચર્ચા નથી, વસ્તુનું જે બંધારણ દ્રવ્ય ગુણ પર્યાયાત્મક છે એની કોઈ ચર્ચા નથી. એ વસ્તુ સમજી લીધી કે દ્રવ્ય ગુણ પર્યાય છે, વસ્તુનું સ્વરૂપ શું છે. પછી હવે પ્રયોજનની સિદ્ધિ માટે અને પોતે અનાદિથી એક પર્યાયના એકત્વમાં ઉભેલો હોવાને લીધે વર્તમાન પરિસ્થિતિ અને એ પરિસ્થિતિથી છૂટીને આગળ જવા માટે એને ક્યાં મુખ્ય થવું, કોને મુખ્ય કરવું, કોને ગૌણ કરવું, એ પદ્ધતિ અંગીકાર કરવાની રહે છે. માત્ર દ્રવ્યગુણ પર્યાયથી પદાર્થનું સ્વરૂપ જાણી લઈએ, ઉત્પાદનની જરૂરથી માત્ર પદાર્થનું સ્વરૂપ જાણી લઈએ અને મુખ્ય ગુણ કરવાની જે પદ્ધતિ, કાર્ય પદ્ધતિ છે એને ન સમજે ને ન શીખે ને ન અંગીકાર કરે તો ઓલું સમજવું બેકાર જશે. એ જાણપણાનો વિષય થઈ જશે, એનો કાંઈ અર્થ નથી. અને દ્રવ ગુણ પર્યાય એમાં અનંત ગુણ સમૂહનું એકત્વ છે, એને એક અપેક્ષાએ દ્રવ એટલા માટે કહેવામાં આવે છે કે તે અન્વય રૂપ રહે છે. બધા ગુણો છે એ અન્વય રૂપ રહે છે અને અન્વય તે દ્રવ, ક્યારે પણ એમ પર્યાય એ મટી જાય છે, ચાલુ નથી રહેતી ને બીજી ઉત્પન્ન થાય છે, એ પણ છૂટી જાય છે અને ત્રીજી ઉત્પન્ન થાય છે. તો અવસ્થા પહેલી છે તે બીજી નથી, બીજી છે તે ત્રીજી નથી. એ જ વખતે જે વસ્તુ છે તે તેની તે છે. દ્રષ્ટાંત લઈએ, એક જીવ મનુષ્ય આયુષ્ય પૂરું કરીને દેવલોકમાં ગયો, તો આ તેજ જીવ છે એવું જે જ્ઞાન એને પ્રત્યભિજ્ઞાન શાસ્ત્રમાં કહે છે. આ તેજ જીવ છે કે જે ફલાની જગ્યાએ મનુષ્ય હતો તે અત્યારે દેવ છે આ જગ્યાએ. તો એમાં શું કે એનું એ જીવદ્રવ ચાલુ રહ્યું છે. પર્યાયમાં એટલો મોટો ફેર છે કે ક્યાં મનુષ્ય ને ક્યાં દેવ, જાણે કઈ લેવા દેવા નથી.
વસ્તુ અપેક્ષા એનું એ છે,
તેનો તે જ જીવ છે, તેનો તે જ જીવ છે. તે જીવનું મૃત્યુ થયું જ નથી, અવસ્થાથી અવસ્થાંતર થઈ છે. જે મનુષ્ય અવસ્થા હતી તે હજી જ નથી, એનો કોઈ અંશ નથી, એ પૂરેપૂરી ખલાસ થઈ ગઈ છે. અને દેવ અવસ્થા બરાબર વિદ્યમાન છે. તો એ જ જીવ દ્રવ છે કે જે પહેલા મનુષ્ય એ ચાલુ રહે છે. એવું જે અનંત ગુણોનો સમૂહ છે એ હંમેશા ચાલુ રહે છે, એટલે એને અન્વય રૂપ હોવાથી એને દ્રવ પણ કહેવામાં આવે છે. એનું નામ એને દ્રવ કહેવાનું કારણ એ છે કે અન્વય પણ એ રહેતો હોવાથી એને દ્રવ કહેવામાં આવે છે. દ્રવની બે વિવિક્ષા છે, એક દ્રવ્ય દ્રવતી કે દ્રવ્યમ, જે ગુણ પર્યાય રૂપે દ્રવ્યા કરે તેને દ્રવ કહીએ, એ આખા પદાર્થની વાત છે. અને જે અન્વય રૂપ રહે છે એ ત્રિકાળી સામાન્ય છે એને અન્વય કહેવામાં આવે છે, તે અન્વય રૂપ તે દ્રવ્ય છે.
એક પર્યાય દ્રવ્ય છે,
પર્યાય સહિત વસ્તુ આખી એને દ્રવ કહીએ. પર્યાય સહિતની વસ્તુ આખી એમાં દ્રવ્યનું પર્યાય બધું આવી ગયું.
સમય સમય પરિણામ શું દ્રવ્ય અને અપરિણામી, બે
પરિણામી ને અપરિણામી, અપરિણામી ને પણ દ્રવ કહે છે અને પરિણામી ને પણ દ્રવ કહેવાય છે. એટલે જ્યાં જે વાત ચાલતી હોય એ વાત ના સમજે તે જગ્યાએ બીજું સમજે. હવે દ્રવ્યાનુયોગના વિષયમાં બંનેને દ્રવ કહીને બંનેની વાત એવી મિક્સ થઈને ચાલે છે, એવી સાથે સાથે ચાલે છે કે બહુભાગ માણસો સમજવાની અંદર ભૂલ કરે છે કે અહીંયા કયા દ્રવ્યની વાત ચાલે ને અહીંયા કયા દ્રવ્યની વાત ચાલે. આ તકલીફ થાય છે. ઉત્તર, દ્રવ મેં અર્થાત ઉસકે દ્રવ અંશ મેં પર્યાય નહીં, કિંતુ ઉસકા જો વર્તમાન પ્રગટ પરિણમતા અંશ उस अपेक्षा से तो उसमें पर्याय है. मैंने प्रमाण का विषय देवे तो द्रव में पर्याय है. द्रवश को द्रव को द्रव को कहे तो उसमें पर्याय नहीं है. पर्याय सर्वथा नहीं, नहीं ऐसा नहीं, सर्वथा नहीं है ऐसा
नहीं है,
नहीं पर्याय है. परंतु उसकी अपेक्षा गौण करके नहीं ऐसा कह करके उसका लक्ष्य छुड़ाने में आया है. प्रयोजन क्या है कि लक्ष्य छुड़ाने में आया है. पर्याय का लक्ष्य अनादि से है. क्या है कि इस जीव को पर्याय बुद्धि होने से पर्याय मात्र स्वयं को अवधारण करके पर्याय का ही अनुभव करता है और पर्याय से वो परिचित है और त्रिकाली द्रव सामान्य से बिल्कुल अपरिचित है. तो उनको द्रव स्वभाव दिखला करके उसका परिचय करवाते हैं. उतना ही उसकी दृष्टि और उसका परिणमन जो पर्याय आश्रित है उसको छुड़ा करके, उसका लक्ष्य छुड़ा करके त्रिकाली द्रव सामान्य का लक्ष्य और आश्रय करवाना है. यही प्रयोजन है. पर्याय दृष्टि असम्यक दृष्टि मिथ्या दृष्टि है, द्रव दृष्टि सम्यक दृष्टि है और वो यथार्थ दृष्टि है. उल्टा उल्टा करना है. पर्याय उत्पन्न आत्मा में थाय छे, पण आत्मा नो स्वभाव छे, एने ज आत्मा खरेखर जारे कहेवो होय ત્યારે પર્યાયને એનાથી ભિન્ન અવયવ ગણવામાં આવે છે, ભિન્ન અવયવ ગણવામાં આવે છે. વાત લઈએ તો આખા પદાર્થમાં નિત્યાંશ અને અનિત્યાંશ બે છે. હવે નિત્યાંશ ને મુખ્ય કરવો છે અને અનિત્યાંશ ને ગૌણ કરવો છે, બસ આટલો સંક્ષેપ છે. ધ્રુવ અંશ ને મુખ્ય કરવો છે, પર્યાય અંશ ને ગૌણ કરવો
છે. પછી નિત્યાંશ ની બધી રમત પર્યાયમાં છે.
જે કાર્ય રૂપે થઈ ગયો છે એ પર્યાયંશ છે. ઓલામાં તો કારણ કાર્યનો કોઈ સવાલ જ નથી.
સુખ નો આનંદ નો બધો અનુભવ તો પાછો
પર્યાયમાં, પણ છતાંય એને ગૌણ કરવો છે. પ્રયોજન પર્યાયમાં છે, સુખ પર્યાયમાં, આનંદ પર્યાયમાં, દુઃખ પર્યાયમાં, છતાં બધું ગૌણ કરાવવું છે.
છતાં પર્યાય નું લક્ષ છોડીને દ્રવ્ય ને
છતાં એનું લક્ષ છોડાવવાનું છે. ભલે આનંદ પર્યાયમાં ભોગાનીજી ત્યાં સુધી વાત કરી છે કે પર્યાયમાં કેવળ જ્ઞાન ને પરમાનંદ પ્રગટ થાય તો શું, પણ મારે ક્યાંય લક્ષ કરવું, લક્ષ કરવાનો સવાલ નથી. મારું લક્ષ જે મારા ધ્રુવ પરમાત્મામાં છે એ લક્ષ છોડવાનું મારે કોઈ સવાલ ઉભો નથી થતો. ભલે પર્યાયમાં કેવળ જ્ઞાન ને પરમાનંદ પ્રગટ થાય એ તો ખબર છે થવાનું છે. મેરા મૂળ સ્વરૂપ મેરા પ્રયોજનભૂત વિષય હૈ, બસ મેં ઉસમેં હી હું, કહીં આયા નહીં, કહીં ગયા નહીં, અનાદિ અનંત મેં મેરે સ્વરૂપ મેં હું. પર્યાય મેં કેવલ જ્ઞાન પરમાનંદ આદિ હો જાયગા, ફિર ભી વો બાત મેરે લિયે ગૌણ હૈ, વો બાત મેરે લિયે મુખ્ય નહીં હૈ. ઓર મેં એક સમય કે પેલો કેવલ જ્ઞાન કી પર્યાય જીતના નહીં હું. જિસ ધ્રુવ સ્વભાવ મેં સે અનંત અનંત કેવલ જ્ઞાન કે પર્યાય ઉત્પન્ન હો ગઈ, ફિર ભી જો ઉતના હી ઉતના કા ઉતના હી રહેગા, ઉસમેં સે કોઈ કમી નહીં હોગી, એસા મેં હું. ગુરુદેવ કી મહિમા કરતે એસા કહેતે હૈ કે ગુરુદેવ કા ઉપકાર ઇસલિયે માનતે હૈ કે ગુરુદેવ ને એસા કહા કે ભાઈ તું સિદ્ધ સ્વરૂપ હૈ, સિદ્ધ સમાન હૈ. ફિર કહેતે કહેતે યે કહા કે સિદ્ધ સમાન ક્યા કહેવે, સિદ્ધ પદ તો એક સમય કી પર્યાય હૈ ઓર તેરા સ્વરૂપ તો અનંતી અનંત સિદ્ધ પર્યાય જિસમે સે પેદા હોગી ઉત્પન્ન હોતી હી રહેગી, એસા તો અનંત સિદ્ધ પર્યાય કા જનક પિતા હો. તો સિદ્ધ નહીં હો લેકિન સિદ્ધ કા પિતા હો, જિસસે સિદ્ધ પર્યાય ઉત્પન્ન હોતી હૈ. એસા તો એક સમય કે સિદ્ધ પર્યાય સે ભી બહુત માન હું, એસા મેરા સ્વરૂપ દર્શાયા ઇસલિયે ગુરુદેવ કા ઉપકાર માંગતે હૈ. દેવ ગુરુ શાસ્ત્ર ભી એસા હી બતાતે હૈ, ઇસલિયે કા ઉપકાર માંગતે હૈ.
જૈન ધર્મ કી મૂળ બાત,
યે મૂળ બાત હૈ, જૈન સુનિયે આત્મા અન્ય હોય સો કર્મ. જીન તો આત્મા સ્વયં હી હૈ ઓર દૂસરી સબ બાતે હૈ વો કર્મ પ્રસંગ કી બાત હૈ, કર્મ ઉદય કી બાત હૈ. નથી ફિર દ્રવ્યાય પર્યાય મેરે પીછે આતી હૈ, ફિર પર્યાય મેરે પીછે આતી હૈ. મેં દ્રવ કે પીછે જાતા હું, वो बात उल्टी है, यानी द्रव्य का मैं ध्यान करता हूं वो बात उल्टी है, पर्याय मेरा ध्यान करती है वो बात सुनती है। क्योंकि अनुपणा पर्याय में रख करके द्रव की बात भी नहीं, त्रिकाली ध्रुव द्रव की बात पर्याय में अहंपणा रख करके नहीं करनी। ध्रुव में अहंपणा रख करके ध्रुव की बात करो या पर्याय की करो, किसी की भी करो, कोई आपत्ति नहीं, कोई दोष नहीं।
पग रखने से छतनी आती है, पगती है, पग रखने से छतनी आती है, पगती से पग उठाने से छत आती है,
उठाना ही पड़ेगा। लेकिन वो तर्क करने वाले ऐसे तर्क करते हैं कि फिर पैर रखा क्यों, कि भाई रखा उठाने के लिए, इसमें क्या दर्द है, इसमें पैर रखा तो उठाने के लिए रखा, इसमें दर्द क्या आता है।
પગથિયા નો આશ્રય તો લેવો જ પડ્યો ને, ઉપર ભલે ને જાવ પણ આશ્રય તો પગથિયા લીધો ને એમ કર,
સીડી કા આશ્રય લિયા ઉસ પર તુમ જો હમારા કોઈ વિરોધ હૈ તો ઇસ બાત કા હૈ, સીડી પર પૈર રખા ઇસસે કોઈ વિરોધ નહીં હૈ, લેકિન રખા તો સહી ને ઉસકા વિરોધ હૈ। जैसे कहते हैं कि पर्याय का क्रम, पर्याय का जो क्रम है ना, तो उसमें पहले स्वरूप प्राप्ति की भावना होती है, पुरुषार्थ की भावना होती है, आत्मस्वरूप मूल स्वरूप को जानने की ज्ञान में जिज्ञासा होती है, ऐसा विकल्प होते हैं भाव में, ऐसा विकल्प होते हैं, बाद ही उसका फल स्वरूप स्वरूप प्राप्ति रूप अनुभव होता है, पुरुषार्थ सहज होता है, सम्यक दर्शन होता है, सब होता है। और पहले सम्यक दर्शन होता है, फिर मुनि दशा आती है, पहले मुनि दशा होती है, बाद में पूर्ण ज्ञान होता है। तो ये कारण कार्य की श्रृंखला बताने में आती है। तो वजन मान देने के पहला तो ऐसा होना, पहला तो ऐसा होना, पहले तो ऐसा होना, ये बात उल्टी हो जाएगी। जैसे देव गुरु शास्त्र तो सही होने चाहिए, मित्रा के देव गुरु शास्त्र होने चाहिए, दूसरे तो होने ही नहीं चाहिए, खुदे वाले को तो मानना ही नहीं चाहिए, तो पहले तो ऐसा होना ना, ये बात गड़बड़ वाली।
विकल्प में छोड़े तो अनुभव,
ये जितने भी साधन कहें, देव गुरु शास्त्र और जितने भी स्वाध्याय वांछन मनन पूर्व उत्तर पर्याय जो भी बात कही, वो बात व्यवहार की है, और व्यवहार में उल्टापना है कि नहीं है वो देख लेने की बात है। व्यवहार की भी मर्यादा होती है, इस मर्यादा में तो कहीं उल्टा तो नहीं गया, अगर व्यवहार की मर्यादा में जो तू उल्टा चला गया, या देव गुरु शास्त्र का भी भाग नहीं रहा, या चिंतन मनन स्वाध्याय वांछन कैसा होता है, पूर्व पर्याय कैसे होते उसका भी तुझे पता नहीं हो, इसमें भी तो उल्टा गया, तो निश्चय का तो पता लगने का सवाल ही नहीं, तो निश्चय से बहुत दुर्दया है किया। तो ये बात दर्शाने के लिए वो बात कही, लेकिन इसका मतलब हरगिज ये नहीं है कि इस पर जोर दे दे, जोर देने के लिए एक भी बात नहीं है। तो जोर देने में तो ऐसी बात है कि मेला मेरा त्रिकाली स्वरूप ही मुझे अवलंबन के योग्य है, ये सभी प्रकार के देव गुरु शास्त्र चिंतन मांचन मनन पूर्व उत्तर पर्याय ये सब जितने भी साधन कहे वो निश्चय में बाधक है। क्या है?
बाधक।
ऐसी तीखी दृष्टि आए बिना, जो बीच में जिसको जिस सीढ़ी पर पैर रखा है वहां से उठाएगा, जिस सीढ़ी पर पैर रखा है उसको उठाएगा कैसे, कि यही बाधक है, यहां से पैर नहीं छोड़ना, यही ऊंचे नहीं जाने का, छत पर नहीं जाने का कारण है। और क्या कारण है? दूसरे शब्द तो छूटा आया देव गुरु शास्त्र चिंतन मनन स्वाध्याय तक, अब यहां से नहीं छूटता है तो ऊपर जाने का सवाल नहीं, यही बाधक हो गया। तो उसको बाधक माने तो छोड़े, साधक माने तो छोड़े कैसे, सीधी बात। यही लक्ष्य हो जाता है, वांछन करना वही लक्ष्य, स्वाध्याय करना वही लक्ष्य, चिंतन करना वही लक्ष्य हो जाए, बस खत्म बात। यही बाधक होना हो, यही रुकने का कारण हो गया। वैसे दृष्टि ऐसी मूल स्वरूप पर जावे तब ही बैलेंस रहता है, इसके पहले जन्म में बैलेंस नहीं रहता, इसलिए तो इसका महत्व है। सम्यक का, सम्यक दर्शन का महत्व क्यों दर्शाया, कि ज्ञान फिर ठीक चलता है, वरना ज्ञान का में न्याय का विषय इतना अटपटा है कि गड़बड़ी कहीं हो जाती है, कभी क्या हो जाती है पता नहीं।
ये व्यवहार की मर्यादा नहीं समझता, व्यवहार की मर्यादा नहीं समझता, इनमें वगैरह खतरनाक परिस्थिति आवे।
हाँ तो है, तो वो तो ज्ञान में ले लेना चाहिए कि ये मर्यादा से उठा तो जाना ही नहीं, वो मर्यादा तो छूटनी ही नहीं चाहिए, तो इस मर्यादा में जो है उनके लिए क्या
बराबर,
कि उनके लिए इस मर्यादा में रहना वो कोई ध्येय नहीं, ये कोई ध्येय नहीं, यहां से पैर उठा लेता है, इस सीढ़ी पर से पैर उठा लेता है, इस सीढ़ी पर पैर रखे ही नहीं तो भी आगे जाने का सवाल नहीं, और पैर रखे और उठावे नहीं तो भी आगे जाने का सवाल, बिल्कुल प्रैक्टिकल बात है। किंतु पर्याय है, किंतु उसकी उपेक्षा करके, गौण करके, नहीं है ऐसा कह करके उसका लक्ष्य छुड़ाया है, इतना छोड़ देते हैं। तो अभूतार्थ है, असत्यार्थ है, झूठी है, सब कह देंगे, द्रव का ध्रुव, द्रव का मैंने ध्रुव स्वभाव का लक्ष्य और दृष्टि कराने का प्रयोजन है, पर्याय को गौण करके, उपेक्षा करके, नहीं है वहां तक जोर दिया है, और वास्तव में ध्रुव स्वभाव में तो नहीं है, तो उतना जोर ध्रुव स्वभाव पर दिया कि मेरे में नहीं है, जोर देने वाली पर्याय है, फिर भी जिस तत्व पर जोर देती है उसमें ऐसा जोर देती है मेरे में नहीं है, ऐसे इस तरह दृष्टि और लक्ष्य होना चाहिए, और जब ऐसा लक्ष्य और दृष्टि होने से प्रयोजन की सिद्धि होती है, और प्रयोजन की सिद्धि होती है फिर भी वो गौण है, दृष्टि होती है, लक्ष्य होता है, प्रयोजन वितरकता का सिद्ध होता है, फिर भी वो गौण है। इसलिए ध्रुव को मैंने ध्रुव स्वभाव को मुख्य करके, भूतार्थ कह करके उसकी दृष्टि करवाई है, यही है बस अस्तित्व उसका ही। और एक बहुत सुंदर बात तो यह है कि दृष्टि ध्रुव के अलावा किसी को देखती ही नहीं, दृष्टि ध्रुव में ही अस्तित्व देखती है, बस बात खत्म। इसके सिवा अपना अस्तित्व वो कहीं देखते नहीं, ध्रुव में ही अपना अस्तित्व देखते। बिल्कुल बगल में पर्याय चल रही है, ध्रुव के बगल में नहीं देखते, अपना अस्तित्व नहीं देखते। इसलिए दृष्टि कहती है कि यही भूतार्थ है, मेरा स्वरूप ही भूतार्थ है और सब है भूतार्थ है। भूत भूतार्थ मैंने अस्तित्व धारक पदार्थ, अस्तित्व धारक तत्व। भूत मैंने अस्तित्व, वो भव तो भी तो उतना ही अस्तित्व है बस। दृष्टि में इसके अलावा अस्तित्व ही नहीं है, इसलिए ज्ञान में इसकी प्रधानता हो जाती है और चारित्र में इसकी ही उपादेयता रहती है और पुरुषार्थ की गगनमाही रहती है। और ऐसा अन्य अन्य गुणों में कार्य होने से ये सब सम्यक है। अगर ऐसा नहीं होगा तो इस गुण के कार्य सम्यक नहीं है, असम्यक है। ऐसा
सर्वथा वो चक्षु बंद है, सर्वथा ये चक्षु बंद है और ये चक्षु खुला है।
दृष्टि को तो एक ही बात है, दूसरा चक्षु का सवाल ही नहीं पैदा होता। भूतार्थ और सब है भूतार्थ। व्युत्थम वसिदो खला खलु समाधिस्थि हवि जीवो समय साथ के व्यार की तरह। बस यही एक भूतार्थ है, समय दृष्टि के लिए अपना त्रिकालीय स्वरूप ही भूतार्थ है, बाकी समस्त है सब भूतार्थ है।
રવિ ને જુએ છે ત્યારે દ્રષ્ટિ દેખતી થાય છે, ત્યાં સુધી આંધળી છે,
ત્યાં સુધી વિપરીત છે, આંધળી કયો કે વિપરીત છે, કારણ કે પોતાને ન દેખે, જો અપને સ્વયં કે સ્વરૂપ કો નહીં દેખે તો અંધાઈ જાય,
ત્યાંથી દેખતી થાય છે।
મિથ્યા હૈ, ઉલટી હૈ, અંધી હૈ, વિપરીત હૈ, દ્રષ્ટિ નહીં હૈ એસા નહીં હૈ, લેકિન હૈ इसलिए ध्रुव को मैंने ध्रुव स्वभाव को मुख्य करके भूतार्थ कहा और उसकी दृष्टि करवाई है और पर्याय की उपेक्षा करके गौण करके पर्याय नहीं है, पर्याय असत्यार्थ है ऐसा कह करके उसका लक्ष्य छुड़ाया है। कहने के पीछे जो प्रयोजन है वो उस प्रकार का है प्रयोजन, एक का लक्ष्य करवाया है, ध्रुव का लक्ष्य करवाया है और पर्याय का लक्ष्य छुड़ाया है। यदि पर्याय सर्वथा ही न हो तो गौण करने का भी कहाँ रहता है। पर्याय जैसे भाव का अस्तित्व ही नहीं हो तो फिर गौण करने का बात ही कहां से आती, फिर गौण करने की बात नहीं रहती। समझे ऐसा प्रयोग है, भूतार्थ है नहीं है, असत्यार्थ है, लेकिन ध्रुव में उसका उसका अस्तित्व नहीं है। सत्यार्थ मैंने अस्तित्व होना, सत सतगर से सत्य होना, तो अस्तित्व अपने में नहीं है, ऐसा नहीं है, ध्रुव में नहीं है, और मैं ध्रुव हूं, ऐसी बात नहीं। इसलिए मेरे में इसका अस्तित्व नहीं है।
गौण गौण करवो अने असत्यार्थ मानवो एवा बे भाव तो जुदा देखाय छे। गौण एटले छे ने नथी मानवो ने असत्यार्थ एटले छे ज नहीं।
ये बात श्रद्धा ज्ञान का स्पष्टीकरण रूप है, गुरुदेव का जो प्रवचन है उसमें असत्यार्थ है वो दृष्टि का विषय है कि है ही नहीं, ध्रुव में तो है ही नहीं, तो ध्रुव में है ही नहीं, ये बात ठीक है, लेकिन पर्याय पर्याय में नहीं है ऐसा कोई प्रश्न सामने आया। तो भैया पर्याय पर्याय में है वो ज्ञान का विषय है, फिर भी पर्याय पर्याय में है वो ज्ञान में गौण रखने से सही विषय ज्ञान का होता है।
तो एक गौण शब्द रखो तो असत्यत्व
असत्य तो दृष्टि की दृष्टि से बात कर लेते हैं, दृष्टि से भी कथन कर सकते हैं ज्ञान से भी कथन कर सकते हैं। तो दृष्टि से कथन ऐसे करते हैं असत्यार्थ है, ज्ञान से कथन करते हैं गौण है, ज्ञान दोनों को विषय करता है। दृष्टि में तो उसके उसका अस्तित्व देखने में ही नहीं आता है, दृष्टि में पर्याय का अस्तित्व नजर नहीं आता। तो दृष्टि तो सही तो बात करती है कि भाई नहीं पर्याय तो मेरे में है ही नहीं, अगर पर्याय मेरे में होती तो बिल्कुल नजर आती, लेकिन है ही नहीं इसलिए नजर नहीं आती। तो साथ में ज्ञान भी बरत रहा है, कहते हैं कि भाई ज्ञान कहता है कि पर्याय है तो सही, लेकिन तेरा काम तो एक को देखने का रहता है। जब तू पर्याय को देखती थी तो द्रव को नहीं देखती थी, द्रव तेरे लिए असत्यार्थ हो गया था। अब तो द्रव को देखती है तो पर्याय तेरे लिए असत्यार्थ हो गया, वो तेरे लिए तो बराबर है, लेकिन ज्ञान में उसका अस्तित्व गौण रूप से देखा जाता है। सांख्य मत कहां से निकला है? द्रव दृष्टि में का विपर्यास में से निकला है कि उसने ज्ञान का विषय साथ में नहीं रख करके अकेला दृष्टि का विषय उतना ही ज्ञान का विषय बना दिया, तो ज्ञान में भूल कर दिया। तो ज्ञान ऐसे भूल नहीं करता, ज्ञान उसको गौण रूप से अपने स्थान में रखता है, मुख्य रूप से रखे तो वो भी उल्टा है, वो ज्ञान की भूल है। इसलिए जो दृष्टि का सिद्धांत का विषय होता है वही ज्ञान में मुख्य रहता है, दूसरा विषय ज्ञान में जानने में आता है तो वो गौण हो जाता है। ज्ञान में दो पड़खा होता है हमेशा, एक मुख्य और एक गौण। दृष्टि में मुख्य गौण के सवाल का सवाल नहीं कोई,
वहां तो एक ही बात है,
वहां तो एक ही बात है।
गजब
नहीं,
गजब
बात ऐसी है, वरना चक्कर में पड़ जाते। ये दो तरह की बात कैसे आती है एक जगह? पहले वचन में आप कहते हो कि असत्यार्थ है, पहले गौण कर दिया फिर बोल दिया कि असत्यार्थ है, तो गौण है मैंने है तो सही, पर असत्यार्थ मैंने है ही नहीं, तो है तो सही और है भी नहीं, ये बात उल्टी सुलटी कैसे चल सकती है? तो दो अलग अलग गुण से बात चलती है।
गुरु ना शरण वगैरह क्या क्या बात
हुई, गुरु ना शरण वगैरह क्या क्या बात उसमें ही वही कह सकते हैं जिन्होंने इस बात को अच्छी तरह अनुभव किया वही कह सकते हैं। गुरुदेव ने बहुत स्पष्टीकरण दिया, एक प्रश्न में कितना स्पष्टीकरण दिया।
गुरु हो तो समझाए नहीं, तो गुरु शरण लिए तो शरण शब्द मुख्य है,
गुरु तो अनंत देर मिले एक दफे भी शरण में लिया,
शरण शब्द बराबर।
इसलिए पात्रता में वो बात लिया है कि सतपुरुष का चरण का इच्छुक, चरण का इच्छुक इच्छुक जो चरण शरण में जाने वाला है उसको पात्रता होती है। व्यवहार में बहुत प्रैक्टिकल ये बात है, एक रोटी के टुकड़े टुकड़े के लिए जो भीख मांगता हो उनको अरबपति बना देने, तो वो क्या कहेगा, वे मेरे लिए तो भगवान है, मैं तो उतना लाचार हूं, एक रोटी का टुकड़ा के लिए मुझे दीनता करनी पड़ती थी, भीख मांगनी पड़ती थी, अब मैं करोड़ों का दान दे सकता हूं तो उनको तो भगवान माने। ऐसा दृढ़ स्वरूप बतावे अनंत गुण की खानी, अरबपति तो इसके पीछे कुछ नहीं है, अक्षय निधि कैसी निधि है आत्मा,
अक्षय निधि
अनंत ज्ञान और अनंत सुख की अक्षय निधि जो दें उनके लिए तो स्वप्न में भी दूसरा भाव आ नहीं सकता,
क्या गुरुजन था कि चामड़ा उतार करके, चमड़े उतार करके जूते सिला में, तो भी जिसका उपकार
नहीं हो सकता,
मैं अब प्रत्युपकार नहीं हो सकता, इसके लिए दूसरा विकल्प क्या हो सकता? इसलिए यदि सर्वथा न हो तो गौण करने का सवाल ही कहां रहता। द्रव्य ने द्रव और पर्याय दो होकर के, आखा द्रव्य ने वस्तु, वही प्रमाण ज्ञान का विषय है। ये प्रमाण का विषय स्थापित कर दिया कि सामान्य विशेषात्मक पदार्थ है, उसमें सामान्य अंश को द्रव भी कहते हैं, सामान्य अंश को द्रव भी कहते हैं, और सामान्य अंश को स्वभाव भी कहते हैं, पारिणामिक भाव भी कहते हैं, और गायक तत्व कहते हैं, बहुत से नाम है उसके। तो प्रमाण का विषय में भी निश्चय का विषय मुख्य रहना चाहिए ज्ञान में, और व्यवहार का विषय जो गुण भेद है, पर्याय भेद है, वो गौण हो जाना चाहिए। और प्रमाण तभी है कि दृष्टि जब अकेला ध्रुव अंश को स्वयं स्वरूप के रूप में स्वीकार कर ले, तब वहां तक ज्ञान प्रमाण नहीं होता है। सम्यक दर्शन होने के काल में ही ज्ञान प्रमाण होता है, इसके पहले प्रमाण
नहीं होता।
तो अकेला ध्रुवंश को अपने स्वरूप स्वीकार लेती है, ऐसा सब बातें एक बोल में रखी।
देवाधिदेव सर्वान जय हो परम कृपा।